શ્રી રામચંદ્રજી અયોધ્યાના રાજસિંહાસન પર બેસીને સમગ્ર ભૂમંડળનું શાસન કરવા લાગ્યા. રામનું રાજ્ય આજ સુધી પ્રખ્યાત છે. તે રાજ્યમાં રાજા અને પ્રજા તમામ સૌ સૌની મર્યાદામાં રહેતા હતા. રાજા પોતાની જાતને પ્રજાનો સેવક સમજતો હતો. જે કાંઈ કર વેરા તે વસૂલ કરતો હતો તેને ખજાનામાં પ્રજાના ભલા માટે મૂકતો હતો. શ્રી રામના રાજ્યનો આદર્શ પ્રજાની સારી રીતે દેખભાળ કરવી અને ભલાઈ હતી. પ્રજાની મર્યાદાની રક્ષા કરવામાં જ શ્રી રામ તેમના શાસનની સાર્થકતા સમજતા હતા. તે માટે એમને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ કહેવામાં આવે છે. પ્રજાના ભલાના માટે તે ભારેમાં ભારે ત્યાગ કરવાના માટે હંમેશા તૈયાર રહેતા હતા. તેથી આજે હજારો વર્ષ વીતી જવા છતાં પણ રામ રાજ્ય આદર્શ માને છે. તે સમયે ચાર વર્ણ હતા, બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શૂદ્ર. બધા સૌ સૌના વર્ણ અનુસાર કામ કરતા હતા, પોતાના ધર્મનું પાલન કરતા હતા. તે માટે કોઈને કોઈ જાતની તકલીફ નહોતી. પ્રજા તમામ વાતથી સુખી હતી. ધન અનાજ ખૂબ હતા. સુખ શાંતિનું સામ્રાજ્ય હતું. દેશમાં સર્વત્ર આનંદ વર્તાતો હતો. કુદરતમાં પણ અવ્યવસ્થા નહોતી. શિયાળો, ઉનાળો, વરસાદ બધું સમય પર આવતું અને સમય પર જતું હતું. દુકાળ કે પ્રલયનું લોકો નામ સુદ્ધા જાણતા નહોતા. બધા પ્રેમથી હરીમરીને રહેતા હતા. ન કાંઈ કોઈથી ભેદભાવ રાખતો કે ન તો દાજ ચોરી લૂંટ થતી નહોતી. રાજા અને પ્રજા બંને ધર્મ પરાયણ હતા. તેથી રામ રાજ્યમાં કોઈને કાંઈ તકલીફ નહોતી. શ્રી રામ મર્યાદા અને ધર્મના અનુસાર પ્રજાનું રક્ષણ કરતા હતા. લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન બધા રામના ભક્ત હતા. કૌશલ્યા વગેરે રાજમાતાઓને રાજ્યની વ્યવસ્થાથી પૂરો સંતોષ હતો. માતા કૌશલ્યાની માત્ર એક ઈચ્છા બાકી હતી કે સીતાજીને સંતાન થાય. ભગવાને રાજમાતાની આ પ્રાર્થના પણ સાંભળી લીધી. સીતાજી ગર્ભવતી થઈ ગયા. રાજમહેલમાં આનંદનો સાગર ઉમટી આવ્યો. માતા કૌશલ્યા તથા સમસ્ત પ્રજાજનોને અત્યંત આનંદ થયો. રાજમહેલોમાં ઉત્સવો થવા લાગ્યા. પ્રજાજનો પણ થોડા દિવસોમાં આપણે યુવરાજનું મુખ જોઈશું એ વાતથી આનંદિત થઈ પોતપોતાના મકાનો તથા શેરીઓને શણગારી પોતાનો ઉત્સાહ પ્રગટ કરવા લાગ્યા. પરંતુ નિયતિને કોણ ચારી શકે છે? કોને ખબર હતી કે આ આનંદ અને સંતોષની પાછળ ખરાબ દિવસો છુપાયેલા છે? કહેવત છે કે બનવાકાર વસ્તુ બનીને જ રહે છે.